શ્રી પ્રવચન સાર ગાથા 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 158.
આગમ જ્ઞાન પૂર્વક તત્વાર શ્રદ્ધા અને તે બંને પૂર્વક સંયમ પણ એ ત્રણેયનું સાથે હોવું છે તે જ મોક્ષ માર્ગ છે એવો નિયમ સિદ્ધ કરે છે. શ્રીમદજી મૂળ માર્ગમાં લીધું છે ને, દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, એક પણ એને અવિરુદ્ધ, એ ત્રણે સાથે હોય છે, અવિરુદ્ધ પણ હોય છે, એનું નામ મોક્ષ નો માર્ગ છે. મોક્ષ માર્ગ પણ મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણે હોય છે. આગમનું જ્ઞાન છે તે પૂર્વક તત્વાર્થનું પ્રધાન થાય છે. આગમ જ્ઞાન ના સીધું તત્વાર્થનું શ્રદ્ધાન હોતું નથી અને તે બંને પૂર્વક, જ્ઞાન અને શ્રદ્ધાન બંને પૂર્વક સંયમ અથવા ચારિત્ર હોય છે. સીધું એમને એમ કોઈને ચારિત્ર હોય એમ બનતું નથી, એ રીતે એની પદ્ધતિ છે અથવા વ્યવસ્થા છે. એ નિયમ સિદ્ધ કરે છે એટલે સિદ્ધાંત છે, આમ જ વસ્તુ સ્વરૂપ છે એમ સિદ્ધાંત છે. આગમ જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન અને એ રીતે શ્રદ્ધાન જ્ઞાન પૂર્વક ચારિત્ર એમ મોક્ષ માર્ગ સિદ્ધાંતિક રીતે નિયમબદ્ધપણે એમ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. એમ કહેવા પાછળ હેતુ છે કે જીવો પોતાની મતિ કલ્પનાથી ગડબડ કરે છે. કોઈ એમ કહે કે ભલે અમને બીજું કાંઈ જ્ઞાન ન હોય, અમને તો દેવગુરુ શાસ્ત્રમાં શ્રદ્ધા છે અથવા નવતત્વમાં શ્રદ્ધા છે, અમારે શ્રદ્ધા છે એટલે બધું આવી ગયું એની અંદર, એ બધી વાત માનવા જેવી નથી. કોઈ એમ કહે કે જ્ઞાન શ્રદ્ધાનમાં અમે કાંઈ ન સમજીએ, અમે તો આકરા વ્રત, આકરી તપશ્ચર્યા અને સર્વસંગ પરિત્યાગ કરીને બેસી ગયા છીએ, દીક્ષા લીધી છે, મુનિ પણ અંગીકાર કર્યું છે, એ જ્ઞાન શ્રદ્ધાની બધી વાતો છે, વાતોથી કાંઈ વડા થાય નહીં. ચારિત્ર અમે તો સાક્ષાત ચારિત્રના પાળનારા છીએ તો એ વાત પણ કદી બનતી નથી, એ ચારિત્ર નથી. ચાલે છે ને પોતાની મતિ કલ્પનાથી, આજીવ પણ ધર્મ માનતો આવ્યો છે ને મનાવતો આવ્યો છે, આજીવે એ જ કર્યું છે ને. અત્યારે અહીંયા સ્થિતિ છે એ શું બતાવે છે કે જેમ બીજા જીવો કરે છે એવું જ આ જીવ પણ ભૂલીને ભ્રમણાથી કલ્પનાથી ધર્મ માન્યો છે ને મનાવ્યો છે અત્યાર સુધી. પણ એ મોક્ષ માર્ગ નથી. આગમ પૂર્વાદિથી ન ભવદી જસે સંજમો તસ નથી દી ભણદી સુતમ અસંજદો હોદી કીધ સમનો. દ્રષ્ટિ નથી એટલે દર્શન નથી, શ્રદ્ધાન નથી, ભગવાન વિતરાગ દેવે પ્રરૂપેલું જે વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન એને આગમ કહેવામાં આવ્યું છે. એવા ભગવાને તો કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થોને જેમ છે તેમ જોયા, એ રીતે વાણીમાં પ્રસિદ્ધ થયા. તે અનુસાર તે પૂર્વક અથવા એવું જ જાણીને જેને શ્રદ્ધાન થયું નથી તેને એમને એમ શ્રદ્ધાન ભલે કરી લીધું હોય એમ કે છે, પણ ભગવાને કહ્યું છે તે રીતે ગુરુદેવ એક શબ્દ વાપરે છે કે કેવળ જ્ઞાનમાં ભગવાને જોયો એવા આત્માની શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક દર્શન છે. કે છે ભગવાને જોયો એવો આત્મા એમ કેમ કે છે? કોઈ તર્ક કરે એમાં કે કોને ખબર ભગવાને કેવો આત્મા જોયો હશે, અમને શું ખબર પડે કેવળ જ્ઞાનમાં ભગવાને કેવો આત્મા જોયો હશે, તો એવા આત્માનું અમારે શ્રદ્ધાન કરવું એમ તર્ક થાય કે ન થાય? પણ એની અંદર હેતુ છે એમ કહેવા પાછળ થોડું રહસ્ય છે કે ભગવાને આ જેવું આત્માનું સ્વરૂપ જોયું છે એવું યથાતથ જેવું જોયું છે એવું જ વાણીમાં કહેવાયું છે, અને જેવું વાણીમાં કહેવાયું છે એવું જો તને શ્રદ્ધાન હોય એમ આગમ સાથે તારું શ્રદ્ધાન મળતું હોય તો ભગવાને જે આત્મા જોયો છે એવું તને શ્રદ્ધાન છે, અને એ સિવાયનું જો તને શ્રદ્ધાન છે તો એ તારી મતિ કલ્પનાએ ચડીને તે માન્યું છે ને સિદ્ધ્યું છે, એ કપોળ કલ્પના છે. કપોળ કલ્પના એટલે કપાળમાં કલ્પના એ ઉગે આવો આત્મા છે ને આવો આત્મા છે એવા આત્માનું શ્રદ્ધાન છે, ખરેખર શ્રદ્ધાન છે. આ લોકમાં જેને આગમપૂર્વક દર્શન નથી તેને સંયમ નથી, તે જીવને ખરેખર પરમાર્થ સંયમ હોય શકે નહીં. બાહ્ય સંયમ હોય તો પણ એ ખરેખર સંયમ છે નહીં નહીં, આમ વાત બાંધી છે. ભગવાને કહેલા પદાર્થોના સ્વરૂપ આત્મા ઉદ્ગળ આદિ જે કોઈ છે તે જગતના પદાર્થો, તે પદાર્થોમાં પોતાનું શ્રદ્ધાન આગમપૂર્વક એટલે આગમના જ્ઞાનપૂર્વક, આગમ એટલે જ્ઞાન એનું આવી ગયું, જેવું આગમમાં કહ્યું છે તેવું જ્ઞાન, તે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન, શ્રદ્ધાન હંમેશા જ્ઞાનપૂર્વક થાય છે, એમને એમ શ્રદ્ધાન કદી થતું નથી છે ને મુદ્દો? સમયસારની 17-18 ગાથામાં લીધી છે એ વાત, અહીંયા જ્ઞાનને આગમ કહી દીધું છે અહીંયા, કેમ કે બીજું પછી દર્શન અને ચારિત્રની વાત લીધી તો આગમ છે એ જ્ઞાનનો વિષય થઈ ગયો. હા, એ પરલક્ષી જ્ઞાનથી અંગપૂર્વનું જ્ઞાન હોય આગમ જ્ઞાન તો એ જાણે છે છતાં શ્રદ્ધતો નથી. હશે આની પછી ગાથા છે 237 એ વિષય છે કે આગમથી જો પદાર્થોનું શ્રદ્ધાન ન હોય તો, એટલે આગમજનિત જ્ઞાનથી, ટીકાની પહેલી લીટી છે જો, આગમજનિત જ્ઞાનથી જો તે શ્રદ્ધાન શૂન્ય હોય તો, એટલે આગમજનિત જ્ઞાન પૂર્વક એને શ્રદ્ધાન થવું જોઈએ, આગમજનિત જ્ઞાન છે પણ એને શ્રદ્ધાન શૂન્યતા હોય તો પણ એને મોક્ષ માર્ગ થશે નહીં. જાણવું બને કે ભગવાને એમ કહ્યું છે કે આટલું આટલું અભક્ષ છે, ઠીક, આપણને તો કઈ એમાં જીવ દેખાતા નથી, કોને ખબર, આગમમાં કીધું છે આમ આપણને તો કઈ દેખાતું નથી પણ ભાવે છે, બીજું શું થાય આપણને એ ચીજ ભાવે છે, એને વિશ્વાસ ન આવે. ભગવાને એમ કહ્યું, જો ભાઈ સુખનો ભંડાર તો તું છો, અને કોઈ પર પદાર્થમાં તારું સુખ નથી. ભગવાન કહે છે પણ મને વિશ્વાસ આવતો નથી, મને તો અનુકૂળતામાં ઠીક લાગે છે, સુખ પણ સુખ ભાસે છે, ખરેખર સુખ એમાં લાગે છે. એને આગમ જ્ઞાન હોય, આગમથી જાણ્યું હોય, પણ વિશ્વાસ તો કરતો નથી. એ શ્રદ્ધાન શૂન્ય હોય તો આગમ જ્ઞાન શું કરે? એ આગમ જ્ઞાન ખરેખર આગમ જ્ઞાન એને છે નહીં. જો આગમ જનિત જ્ઞાન થી પણ જો શ્રદ્ધાન શૂન્ય હોય તો સિદ્ધિ થતી નથી, એમ અવળું સવળું લીધું છે. એનો અર્થ એ થાય છે કે જ્ઞાન શ્રદ્ધાન અને ચારિત્ર અવિનાભાવીપણે એક સાથે હોય, વિરુદ્ધપણે હોય, ત્રણેયનું ઐક્ય એક જે પરિણામમાં હોય એને ધર્મનું પરિણામ કહેવામાં આવે છે. એ ધર્મનું સ્વરૂપ છે. એ સિવાય બીજા કોઈ પરિણામ એ ધર્મની કક્ષામાં આવતા નથી. હોય તો ત્રણે સાથે જ હોય ને, મિત્ર કોઈને એક હોતા નથી. એમ છે શ્રદ્ધાન હોય તો જ્ઞાન શ્રદ્ધાન અને આત્માનું આચરણ સાથે સાથે હોય જ, નો એવું બને નહીં. એમ કહું છું આ લોકમાં જેને આગમ પૂર્વક શ્રદ્ધાન નથી તેને સંયમ પણ નથી, એમ સૂત્ર કહે છે. પરંપરા એ ચાલ્યું આવતું જે ભગવાનનું વચન એને સૂત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રનું સૂત્ર એ ભગવાનનું વચન છે. એમ સૂત્ર કહે છે એટલે એમ સૂત્ર સિદ્ધાંત છે એમ પણ છે. સૂત્ર કહે છે એનો અર્થ એમ, સૂત્ર સિદ્ધાંત પણ, સૂત્રથી કહેવાયેલો સિદ્ધાંત પણ એમ છે, અને પદાર્થનું સ્વરૂપ પણ નિયમથી એમ છે. અને અસંયતને શ્રમણ, અસંયત તે શ્રમણ કઈ રીતે હોય? જેને અસંયતપણું છે, પરમાર્થ સંયમ જેનામાં નથી, એને તે સાધુ કઈ રીતે હોય? એને સાધુ માની શકાય નહીં. એટલે એમ કહ્યું કે વેશધારીને સાધુ માનવાનું ભગવાનનું ફરમાન નથી. ઠીક ને? આમાંથી નથી બે હજાર વર્ષ પહેલા આ સૂત્ર લખ્યું છે આચાર્ય. અને એ વખતે તો ભગવાન મહાવીર સ્વામીને ફક્ત હજી 500 વર્ષ થયા હતા. મહાવીર સ્વામીને 500 વર્ષ પછી કુનકુંદાચાર્ય છે, અને ત્યારે તો ઘણા મુનિઓ એ કાળમાં તો બીજા ઘણા મુનિઓની પરંપરાથી ઉપદેશ બધો જળવાઈ રહેલો ચાલ્યો આવતો હતો. ત્યારે તો વાતાવરણ એને 5-2 હજાર વર્ષ પહેલા તો ઘણો ફેરફાર હોય ને. ટીકા. આ લોકમાં ખરેખર સાધકાર જેનું ચિહ્ન છે એવા આગમ પૂર્વક તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ વાળી દ્રષ્ટિથી જે શૂન્ય છે તે બધાને સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી. આમ લીધું જેને શ્રદ્ધાન નથી, કેવું શ્રદ્ધાન તત્વનું કે આગમ જ્ઞાન પૂર્વક થતું, જેને તત્વાર્થનું શ્રદ્ધાન નથી, એ શ્રદ્ધાનનું વિશેષણ એ લીધું કે આગમ જ્ઞાન પૂર્વક ઉત્પન્ન થતું, એ જેને નથી એને પ્રથમ તો સંયમ સંયતપણું હોય, સંયમ હોય એ જ માની શકાય એવી વાત નથી. એમ મૂળ વાત ત્યાં લઈ ગયા. આનું કારણ છે કે લોકો ચારિત્રના બાને અથવા બાહ્ય ચારિત્રી, બાહ્ય વ્રત, બાહ્ય પ્રતિજ્ઞા અને બાહ્ય ક્રિયાની મુખ્યતામાં આત્માના શ્રદ્ધાન જ્ઞાનને પ્રાય ભૂલેલા જોવામાં આવે છે. આ તમામ સંપ્રદાયની આગળબળ છે. દિગંબર જુઓ, શ્વેતાંબર જુઓ અને અન્ય મતિઓ જુઓ, બાહ્ય ત્યાગની અંદર ભ્રમણા થતા મેં ત્યાગ્યું, મેં છોડ્યું, હું ત્યાગી છું, હું મુનિ છું, હું સાધુ છું, એમાં શ્રદ્ધાજ્ઞાનના તો કઈ ઠેકાણા હોય નહીં. અને ધર્મ ધર્મ ધર્માત્મા છે, ધર્મ કરવામાં આવે છે એવું માનમાં ને મનાવવામાં આવે છે, નજીક આવે છે. એને એમ કહ્યું કે જગત ઈષ્ટ નહીં આત્મથી, હજી તો સમ્યક દર્શનની નજીક આવેલો જીવ છે. એને એમ કહ્યું છે કે જેને જગત ઈષ્ટ નહીં આત્મથી, આત્માથી જેને જગતનો કોઈ પ્રસંગ ઈષ્ટ નથી, અધિક નથી. ઈષ્ટ નથી એટલે એને અધિક નથી, આવી પ્રશ્ન. મુનિપણાની તો શી વાત થાય, એને તો ઈ જગત એની સૃષ્ટિ વચ્ચે બેઠો છે. મિથ્યા દ્રષ્ટિ જ્યાં જીવ છે ત્યાં તો આ મારો સમાજ ને આ મારું સ્થાન, આ મારો સમારું સ્થાન, દુનિયા લઈને બેઠો, એનું જગત લઈને બેઠો, એની પ્રધાનતામાં, એની રાગની મુખ્યતામાં, એના રાગના વિષયમાં જીવ એવો તન્મય એના ઉદયમાં થયો છે કે એમાં ક્યાંય આત્માનો પત્તો લાગે હું નથી. અંતઃ તત્વ છે, એના અંતરમાં જાય, એના અંતરના ઊંડાણમાં જાય તો એના દર્શન થાય. હું બહારમાં ગમે એટલો પહોળો થાય ને ગમે એટલો લંબાય, એનો ભાવ પરિણામ ઉપયોગ એમાં ક્યાંય આત્મા છે એને. પછી કહેવાતા ધર્મના પ્રસંગો હોય, કહેવાતા પ્રભાવના પ્રસંગો હોય, જે કાંઈ કહેવાતું હોય એમાં ક્યાંય આત્મા નથી. ભાવનગરના પંચ નવમાં કઈ મોટી વાત હતી, 500,000 ની વાત હોય તો લાંબી ગણાય. નવ મુદ્દા તો નવ છે ને આખરમાં, આંગળીને વીઢે ગણાય એટલે એમાં શું થઈ ગયું. પણ જ્યાં એક એક ના તત્વના વિષયમાં જાઓ તો એનું ઊંડાણ બીજી જાતનું છે. એમ થાય કે આ પાણી ઊંડું છે, જે તળિયું જલ્દી હાથમાં આવતું નથી. ઉપર ઉપરથી એમ લાગ્યું કે આમાં કઈ બહુ લાંબી વાત નથી, પણ જેમ જેમ એનું મંથન થાય, એનું ઊંડાણ જોઈએ, એમ થાય કે આ તળિયું આગું છે. એટલું છીછરું માનીએ એવું છીછરું આ તત્વનો વિષય નથી. એ તત્વાર શ્રદ્ધાંતમાં આ મુખ્ય વિષય છે કે પોતે સ્વ અને પોતા સિવાયના બાકીના બધા પર, એનું જે સ્વ પરના ભેદજ્ઞાન વાળું, વેદજ્ઞાન પૂર્વક જે સ્વરૂપનો અનુભવ, એમાં જે પ્રતીતિ આવે છે, અનુભવના કાળમાં જે પ્રતીતિ આવે છે કે જેવો જ્ઞાન ગોચર આત્મા થાય છે તેવો જ હું છું, એવો જે પ્રતીતિ ભાવ, એ શ્રદ્ધાન છે. અને એવું શ્રદ્ધાન થાય ત્યારે એને આગમપૂર્વકનું શ્રદ્ધાન થયું, અથવા તો કેવળ જ્ઞાનમાં ભગવાને જેવો આત્મા જોયો છે એવા આત્માનું એને શ્રદ્ધાન કર્યું, એમ એને પ્રતીતમાં સાથે સાથે આવે છે. એ જે ગુરુદેવ શબ્દ પ્રયોગ કરે છે એ એક અનુભવનો વિષય છે કે જ્યારે કોઈ પણ જીવ અનાદિથી નહીં અનુભવાયેલા એવા આત્માનો અનુભવમાં શ્રદ્ધાન પ્રતીતિ થાય છે એને, ત્યારે એને એમ થાય છે કે જીવો આત્મા મારા અનુભવમાં આવ્યો એવું કેવળ જ્ઞાનમાં અથવા આગમમાં ભગવાન કહેવા માગે છે એને એ અનુભવની સાથે આગમ મેળવણી થાય છે. અને ત્રણેય કાળના અજ્ઞાનીઓએ આ પ્રકારે આવો જ આત્મા અનુભવ્યો છે એવું એને જ્ઞાન થાય થઈ જાય છે. બધું એક સાથે થાય છે, એને ઉપયોગ એ પ્રકારે ન થાય પણ લગ્નમાં બધું એ પ્રકારે હોય છે. શું કહ્યું કે એ પ્રકારના આગમ પૂર્વકના તત્વાર શ્રદ્ધાન લક્ષણ વાળી દ્રષ્ટિ એટલે શ્રદ્ધાનથી જે શું છે એટલે એનું એને શ્રદ્ધાન નથી. શ્રદ્ધાન નથી એટલે એને આગમ જ્ઞાન પણ ખરેખર નથી. કોઈ એમ લે કે અમને ભલે અત્યારે શ્રદ્ધાન ન હોય પણ આગમ જ્ઞાન છે એટલે આગમ જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થવાનું છે એટલે એક તો અડધું તો આવ્યું આગમ જ્ઞાન અને તે પૂર્વક થતું શ્રદ્ધાન બે વાત થઈ. આગમ જ્ઞાન તો મેળવી લીધું હવે તે પૂર્વક શ્રદ્ધાન અમે મેળવી લઈશું તો એકનું આવ્યું એમ જેને માન્યું એને ભ્રમણાનો પ્રકાર થોડોક વધ્યો. કેમ કે એટલું આવ્યું નથી અને આવ્યું એને માન્યું છે. આગમનું જ્ઞાન આવી ગયું ના આવી ગયું આટલા શાસ્ત્રો ભણ્યા સમજ્યા જ્ઞાનીઓએ કહ્યું તે અમે સાંભળ્યું પછી વિશેષ સ્પષ્ટીકરણ એના ઉપર સાંભળ્યું હોય આગમ જ્ઞાન આવ્યું કે ના આવ્યું હવે શ્રદ્ધા નહીં આવશે એમ છે. એવું પરલક્ષી આગમ જ્ઞાન તે આગમ જ્ઞાન નથી. ગમે અંકુરનું ગમે તેટલું વિસ્તાર વાળું હોય એની સાથે એને કાંઈ સંબંધ છે એને તત્વાર શ્રદ્ધાન એટલે સ્વરૂપ શ્રદ્ધાન થાય અને સ્વરૂપ શ્રદ્ધાન થાય ત્યારે જ એ રાગાદી આશ્રમ જે તત્વ કહેવાય છે સ્વરૂપ શ્રદ્ધાન તત્વાર્થની અંદર આશ્રવાદી ભાવ કહેવાય પુણ્યપાપના ભાવ કહેવાય એને ઓળખી શકે છે કે આ હું નહીં. ઓળખવાનો વિષય એમ છે મને જો પુણ્યનો રાગ થયો જો મને શાસ્ત્ર વાંચવાનો કેવો સરસ પુણ્યનો ભાવ થયો એ પુણ્યભાવનું ઓળખાણ નથી. એવો પુણ્યભાવનું ઓળખાણ એ પુણ્યભાવનું ઓળખાણ નથી. પરલક્ષી જ્ઞાન સ્વલક્ષી જ્ઞાનમાં તો હું આત્મા છું એવા પુણ્યભાવથી રહી છું એમ ઓળખાણ આવે છે. એવો હું નથી એવું એનું ઓળખાણ તે સાચું ઓળખાણ છે. મને એવો સારો ભાવ થયો એનું ઓળખાણ નથી તો એની સાથે એકતા બુદ્ધિની ભ્રમણા છે આમ પૂર પડે છે. પુણ્ય તો પુણ્ય માની અમે પુણ્ય પાપ થોડું કહ્યું છે પુણ્ય ધર્મ થોડો કહ્યો છે અમે પુણ્ય તો પુણ્ય કહ્યું છે કે ભાઈ પરલક્ષી જ્ઞાનમાં પુણ્ય મને છે એમ તે માન્યું છે એ તને ખબર રહી નથી એ ભૂલેલી ઝીણી થઈ જાય છે. અંદર આપણે સાગર વાળા છે ને ભગવાન દાસ છે એમને ગોડામાં થઈ ગયું હતું બીડી પત્તાનો માલ ઘણો હશે હળવી ગયું હશે વીમો બીમો નહીં લીધો હોય તો ચોખ્ખું નુકસાન થયું. પછી એ સાંભળ્યું તો છે એટલે સોનગઢ આવીને રાત્રે ચર્ચામાં ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો અમારું ગોડાઉન જલી ગયું કે જલી ગયું કે હવે એ ગોડાઉન જલી ગયું એટલે અમે એમ વિચાર્યું કે ભલે અમારું ગોડાઉન જળી ગયું બળી ગયું એ તો જે એને ક્રમબદ્ધમાં થવાનું હતું તે તો આ અમે બરાબર સાચું વિચાર્યું છે એમ પૂછ્યું. આ અમારું વિચારવું બરાબર છે તો કે ના ના કેમ ના ના ક્રમની વાત કરી ને કે એના ક્રમમાં બળવાનું હતું તો બળ્યું મારું બળ્યું અને ક્રમમાં બળ્યું બે વાતને મેળ છે એમ એમ પુણ્ય પૂર્ણ કર્યું અને વળી મેં કર્યું એ વાત પુણ્યને પુણ્ય રીતે માનવાની રહેતી નથી. તે પુણ્યને પુણ્ય કહ્યું પણ માન્યું પુણ્યને આત્મા કેમ ખોટું છે ત્યાં મેં પુણ્ય કર્યું એમાં પુણ્યને પુણ્ય તો રાખ્યું નથી, પુણ્ય તે આત્મા બનાવ્યો છે. પછી ક્યાં પુણ્ય પુણ્ય તત્વ તરીકે રહ્યું? એ તો પરતત્વ હતું, એને તે સ્વતત્વ માન્યું, એ તો ભૂલ થઈ છે. હા, તત્વાર શ્રદ્ધાન એમને, તત્વાર શ્રદ્ધાન એ તો અનુભવમાં તત્વાર શ્રદ્ધાન. 3 ઇંચ ને તો એટલું ક્યાં છે, પણ ભાવને ઓળખે છે. આ સ્વ તે હું ને બાકીનું બધું એવી જે એક મગની દાળ બે ફાડ થાય છે એમ, સ્વ પરની ભિન્નતા, પ્રથક પ્રથકતા તદ્દન ભિન્નતા છે. એ ભિન્નપણે પોતાને અનુભવે છે, સ્વસંવેદન પૂર્વક, સ્વસંવેદનથી જુદું પડે છે. એ કોઈ કહેવાનો વિષય નથી, સ્વસંવેદનથી જુદું પડે છે. વેદનમાં તો બીજાનો કોઈનો અવકાશ નથી. જ્યાં સ્વભાવની મુખ્યતા થાય અને એકાકાર થાય ત્યાં કોઈ બીજો પ્રવેશ જ વેદનમાં બીજાનો થતો નથી. એકાકાર સ્પષ્ટ અનુભવ, સ્પષ્ટ અનુભવ ત્યાં એને પરસ્વપણે પછી ભાસવાનો સવાલ રહેતો નથી. એવું આવે છે, કાઢો, વિચાર કરીએ કે ત્યાં શું કહેવા માંગે છે. એમ પોતાના પરિણામ છે એમ, સો એટલે એને આત્મા માનવો એમ ને, જીવ વિકારી અવિકારી જે કોઈ પરિણામ કરે તે પરિણામની અપેક્ષાએ તે જીવ, પરિણામની અપેક્ષાએ જીવનું કાર્ય છે એમ માનવું, એમ કેવું છે કે હા, એને એને સ્વ માનવું એટલે જીવ ભાવ છે એમ માનવા, પણ એને આત્મા માનવો વર્તકના વિકલ્પોને એમ કોઈ કહે નહીં. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે પરલક્ષી જ્ઞાન ને જ્ઞાની ધર્મ કહે નહીં, પાછળ ચિઠ્ઠીમાં લીધું છે. એટલો કોઈ પરલક્ષી જ્ઞાન નો ઉપયોગ છે, પરસત્તા અવલંબી જ્ઞાન, પરસત્તા અવલંબી જ્ઞાન ને ધર્મ ન કહે તો વૃત્તના વિકલ્પ ને આત્મા કહે, એવું તો કઈ મેળ ખાતું નથી. જ્ઞાનનો પર્યાય છે, રાગનો પર્યાય નથી. જ્ઞાનનું પરસત્તા અવલંબન નક્તિ પરિવર્તન એ વિક્રિયા છે, વિભાવ છે જ્ઞાનનો, જ્ઞાનનો સ્વભાવ છે. શું કે છે, એવી રીતે જે જ્ઞાન ને શ્રદ્ધાનથી શૂન્ય છે તે બધાયને પછી જગતમાં એનું ગમે તેટલું ધર્માત્મા તરીકે બિરુદ મળેલું હોય તે તમામને બધાયને લીધા છે, સમસ્તને સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી. એને સંયમ છે અમે કોઈ રીતે માનવા તૈયાર નથી. ભલે સર્વસંગ પરિત્યાગ કરીને એકાંતમાં મૌન લઈને ધ્યાન સમાધિ લગાવીને બેસી જાય પણ એને સંયમ સિદ્ધ થતો નથી. કેમ કે સમ્યક પ્રકારે સ્વરૂપની અંદર ઉપયોગ જ જ્યાં ખેંચાઈને આવ્યો નથી. સ્વરૂપ કેવું છે, અનંત ગુણથી સમૃદ્ધ સાક્ષાત સિદ્ધ પદ એ કેવું છે એની જ ખબર નથી, ને એ ખબર વિના ઉપયોગ જ અંદર ખેંચાઈને એકે વાર આવ્યો નથી. એને સંયમ છે એ અમે માનવા તૈયાર નથી. એટલે શું આગળ, કેમ કે એની વૃત્તિ તો નિરર્ગળપણે બહાર જાય છે, કોઈ આગળ છે પછી ભલે શુભમાં જાય તો શું થઈ ગયો, ભલે શુભમાં ન જતી હોય પણ તેથી કાંઈ એને સંયમ છે એમ સિદ્ધ થતું નથી. કારણ કે સ્વપરના વિભાગના અભાવને લીધે કાયાને કશાયો સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવ, એવા તે જીવો કેમ એને સંયમ સિદ્ધ થતો નથી? લોકો તો એમ કે છે કે અરે આ તો પૂરેપૂરા સંયમી છે, કોઈનો સંગ કરતા નથી, એકલા જંગલમાં સમાધિ રાખીને મૌનપણે બેસે છે, વાતચીત પણ કોઈની સાથે કરતા નથી. અને તમે એને અસંયમી કહેશો કે હા કહીએ છીએ, એની પાછળ કારણ છે. કારણ કે સ્વપરના વિભાગના અભાવને લીધે, સ્વસંવેદનમાં હું આત્મા છું, વેદન ગોચર થતો એવો હું આત્મા છું, એ પૂર્વક એને પરને પર તરીકે જાણ્યું નથી. એટલે સ્વપરના વિભાગનો જ્યાં અભાવ છે, એટલે સ્વપરનું ભિન્ન પણ જ્યાં થયું નથી, ત્યાં અનાદિથી એને જે કોઈ શરીર સાથે સંબંધ થાય છે, કાયા શરીરનું એવું જોડાણ છે કે હવા અને પાણીથી આપણે દ્રષ્ટાંત લઈએ છીએ ને, મૂંઝાઈ જાય છે જે હવા અને પાણી ન મળી મૂંઝાય છે, શરીરના લક્ષણ મૂંઝાય છે. શરીર તો હું છું એટલે મૂંઝાય છે, ભીન પડે તો અહીંયા પાણી ને હવાની સાથે સંબંધ રહેતો નથી. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એવી શક્તિનો ધણી છે. અને કસ્તુર કસાય સાથે પણ એને એકતાનો અધ્યવસાય છે. એ પ્રકારે રાગ અને રાગનો વિષય, કસાય અને કસાયનો વિષય, તેની સાથે એકતા કરતા એવા તે જીવો, એ તો અનાદિથી ચાલુ છે, એમાં તો ફેર પડ્યો નહીં, ભલે બાહ્ય ત્યાગ થયો. તે જીવો પોતાને વિષયોની અભિલાષાનો નિરોધ નહીં થયો હોવાને લીધે, આ મૂળ સિદ્ધાંત લીધો, મૂળની વાત લીધી છે કે જે જીવોને ફૂટમોટ જોવાની છે, જે જીવોને સ્વપરનું ભેદ જ્ઞાન નથી, તેમને ભલે કદાચિત પાંચ ઇન્દ્રિયોના વિષયોનો સંયોગ ન દેખાતો હોય, એટલે બહારમાં ત્યાગી થઈ ગયા હોય, છ જીવની કાંઈની દ્રવ્ય હિંસા ન દેખાતી હોય, એટલે કોઈ જીવની હિંસા કરે છે એની મનવચન કાયાની પ્રવૃત્તિ ન દેખાતી હોય, અને એ રીતે શરીર એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય, તો પણ કાયા અને કષાયો સાથે એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઇન્દ્રિયોના વિષયોની અભિલાષાનો નિરોધ નથી. એટલે પાંચ વિષયો, પાંચેય વિષયો સંબંધી જે જીવને રાગ અથવા અભિલાષા થાય છે, એ અભિલાષાથી રાગ છે, તેનો નિરોધ નથી, એટલે સહજપણે તે વૃત્તિનો અભાવ થયો નથી, ભલે ઉપયોગ નથી અત્યારે પાંચ ઇન્દ્રિયના વિષય સંબંધીનો અશુભ ઉપયોગ ભલે ન હો, અને શુભ ઉપયોગ હોય તો પણ અશુભ ઉપયોગનો એની યોગ્યતાનો એને નાશ કર્યો નથી, ભાવલોગની અંદર પડ્યો છે એમ છે. કેમ કે જ્યાં સુધી એને સંયોગની સંયોગી દ્રષ્ટિ મટી નથી, વેદ જ્ઞાન પૂર્વક પરની ભિન્નતા આવ્યા વિના સંયોગી દ્રષ્ટિ જતી નથી, તો વર્તમાનમાં ઉદય પ્રમાણે તો એ વર્તે છે. એ ઉદય ફરશે, ભવ ફરશે, પુણ્યના ફળમાં જશે દેવલોકમાં. સંયોગી દ્રષ્ટિ તો એની ધ્રુવ રહી છે, ત્યાં સંયોગમાં લપેટ આવી જશે બસ, ગાય કેન્દ્રીમાં પછી કાયાની યુક્તા છે એમ છે. કેમ કે મુનિ છે, જંગલમાં રહે છે, અને અનેક પ્રકારના ઉપસર્ગ કરી છો. હું મુનિ છું, તેથી મારે તો ઉપસર્ગ પરિસરને સહન કરવા જોઈએ એમ છે. હું મુનિ છું એટલે મારે સહન કરવાનો મારો ધર્મ છે એમ મને સહન કરે છે. હું બ્રહ્મચારી છું તેથી મારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ એમ માન્યું છે. જો હું બ્રહ્મચારી ન હોત તો કઈ ચુપ્ત થવા નથી રહેતો. થઈ ગયું ને આપો આપ, આ તો લાથી રમજીનું છે. શું એવી રીતે હું મુનિ છું એટલે આટલો સંયમ પાળવું છું. જો હું મુનિ ન હોઉં તો મારે આટલો સંયમ પાળવાનો સવાલ રહેતો નથી. એ વાત આપોઆપ એની અંદર અનર્પિત છે. પેલું અર્પિત છે ને આ અનર્પિત છે એમ છે. ત્યારે સમ્યક દ્રષ્ટિને તો હું આત્મા છું. આત્મા છું એટલે હું ગૃહસ્થી નથી, હું બ્રહ્મચારી નથી, હું મુનિ નથી એમ એમ આવે છે. હું એક આત્મા છું એટલે એને ક્યાંય બચાવ કરવાનો રહેતો નથી. બચાવ કરે છે ને, અમે તો ગૃહસ્થી છીએ, અમે કાંઈ વિતરાગ થયા નથી, તેથી અમારે આટલા રાગાદીક હોય એમ. હું આત્મા છું એટલે હું એ સિવાયના, આત્મા સિવાયના બીજા કોઈ પદને આત્મામાં સ્થાપતો નથી એમ એ પ્રકાર છે. અને આત્મામાં એવા કોઈ પદ છે નહીં. આત્મા મુનિ એ નથી ને ગ્રંથી એ નથી. આત્મા આત્મા છે ખરેખર. પ્રમત અપ્રમત નથી. પ્રમત અપ્રમત દશા હોવા છતાં એમ કહ્યું કે જે દશા છે એ કોઈ ભાવ છે. આવે છે, શેમાં આવે છે? આત્મઅવલોકન આપણે છપાવ્યું ને, આત્મઅવલોકન આવે છે. કોઈ ભાવ છે આપણે રાખ્યું છે ને, અમારા પાસે ઓફિસ છે, અમારા પાસે નકર બેન પણ બધાને હિન્દી હોય તો હિન્દી લાવો, કઈ વાંધો ભાષાંતર છે એમાં. ભાઈ નવ તત્વોની વાત લીધી, આત્મઅવલોકન હમણાં આપણે પ્રસિદ્ધ થયું વિતરાક સાહિત્ય તરફથી વાંચ્યું હોય તો. નવ તત્વોમાં એમ લીધું છે, એક એક તત્વના પ્રકરણ લીધા છે. એમાં એ કોઈ ભાવ છે એમ લીધું છે બધા. એમાં મોક્ષ છે તે કોઈ ભાવ છે એમ લખે છે દીપચંદજી. દીપચંદજીનું છે ને કાર વર્ણન, અધિભૂતિ કાર વર્ણન, કર્તા કર્મ ક્રિયા અધિકાર, સમયસાર છે એ પ્રમાણે બધું લીધું છે. પુણ્ય પાપ અધિકાર, આસ્ત્ર અધિકાર, બંધ અધિકાર, સંવર અધિકાર, સંયમપૂર્વક નિર્જરા અધિકાર, મોક્ષ અધિકાર, પછી કુનય અધિકારને એમ લીધા છે. મોક્ષ અધિકાર છે 64 પાને. નિર્જરામાં એમ લીધું છે ઉપર છે સીધું. એસા નિર્જરા એક ભાવ હૈ ઓર જો નિર્જરામ ચેતના હૈ વો એક ચેતના જીવ વસ્તુ હૈ. બોલા એક ભાવ હૈ ઓર જો નિર્જરામ ચેતના હૈ વો એક ચેતના જીવ. નિર્જરા એક ભાવ હૈ એનો અર્થ કર્યો છે કોઈ ભાવ છે એમ કર્યું છે ગુજરાતીમાં. એમ લીધું છે એ કોઈ ભાવ છે એટલે એ જીવ નથી એમ. ચેતના વસ્તુ જુદી છે, આ એક ભાવ છે. કોઈ ભાવ છે ને આ એક વસ્તુ છે એટલે સ્વભાવની વસ્તુ લીધી છે. ઉતના સ્વરૂપ વાનગી નમૂના મેં સંપૂર્ણ સ્વરૂપ વૈસા પ્રતિબિંબ હોતા હૈ ઓર તબ સે સ્વરૂપ ક્રમ ક્રમ સે પ્રદર્શન હોતે હોતે સાક્ષાત હોતા હૈ. તાત્પર્ય એ હૈ કે સર્વમોક્ષ ભાવમાં જૈસા જીવ કા સ્વરૂપ થા વૈસા સર્વ પરિણમિત હુઆ. મોક્ષ એક ભાવ હૈ, એક ભાવને કોઈ ભાવ ત્યાં લખ્યું. ઓર જો મોક્ષમંદ ચેતના હૈ સો એક જીવ નિજ જાતિ હૈ. ચેતના છે અને નિજ જાતિ, નિજ નિજ વસ્તુ, નિજ સ્વભાવ લીધો છે. મોક્ષ છે તો એક ભાવ છે એમ કરીને કોઈ ભાવ છે એમ. ત્યાં તો બધું એવો શબ્દ ગુજરાતીમાં નાટકે બહુ સારી વાત લીધી છે. કોઈ ભાવ છે એમ લખ્યું છે. જરા મોટા મોટા અક્ષરે ટાઈપનું છે બધી જગ્યાએ. राग जीव का विकार भाव है, एक चेतना ही जीव का स्वभाव जानना, वह चेतना ही जीव है, बंध भाव विकारी है, जीव तत्व नहीं है, क्या तो स्पष्ट है कुछ। एक मच्छर ले चल नीच जाति चेतना ही स्वभाव जान, मुद्दो केम तेने संयम सीध थतो नथी, के स्व पर विभाग ना अभाव ने लीधे काया ने कषायो साथे एकता नो अध्यवसाय करता एवा ते जीवो, भले शरीर ना प्रत्ये ना उपसर्ग परिसर में सहन करे छे, तो ये सहन करवाने धर्म माने छे, शरीर थी हूँ भिन्न छूं एम अनुभव करता नहीं, शरीर में रोग आवे, शरीर प्रति कोई मार काप करे गमे ते प्रकार थाय, तो ये सहन करवू ते मारो धर्म छे, शरीर द्वारा बाह्य प्रतिकूलता ने सहन करवू ते मारो धर्म छे एम माने छे, हूँ तेनाथी भिन्न छूं अने मारा स्वसंवेदनना अनुभव थी बधुं बहार छे, એક જગ્યા હશે એટલે જ દીધું એમ જાતે કહેતો રાગાદી ભાવ મેં અપને આપ જીવ ચેતન રૂપ પ્રવર્તા હૈ, ચેતના હૈ વો જીવ હૈ, જો જીવ હૈ વો ચેતના હૈ, અથવા ચેતન રૂપ જીવ અપને આપ હોકર તિષ્ઠા હૈ, જીવ કા નિશ્ચય સે ચેતના ઇતના ભાવ હૈ, અન્ય સર્વ ભાવ જીવ પદ કા કોઈ નહીં હૈ, કોઈ શબ્દ ત્યાં અન્ય સર્વ ભાવ જીવ પદ કા કોઈ નહીં હૈ, નથી કહેતા મારે ને એને કાંઈ છે નહીં, એમ તમારા સગા વાળા છે શું કરવા તમે, તો કે મારે કાંઈ છે નહીં, કાંઈ સંબંધ નથી, કોઈ નહીં હૈ, ઇતિ જીવાદિવંકાર કોઈ નથી, પછી બધે શબ્દ એમણે વાપર્યો છે, કોઈ નહીં હૈ, કોઈ નહીં હૈ, કોઈ ભાવ છે એમાં, આ બધા કોઈ ભાવ છે, સ્વભાવ ચેતના જીવ વસ્તુ છે, એ બોલ ટાઈપમાં લીધું છે, બધી જગ્યાએ એ વાક્ય અધિકાર પૂરો થાય છે, શું કે છે કે વિષયોની અભિલાષાનો નિરોધ નહીં થયો હોવાને લીધે, નિરોધ શબ્દ શું છે કે સ્વયં ઉત્પન્ન ન થવું, અભાવ થતા સ્વયં ઉત્પત્તિ જ ન થવી, ક્ષય થવાથી અભાવ થઈ જવાથી તે તે પ્રકારના ભાવનો અભાવ થઈ જતા ઉત્પત્તિ ન થાય અને નિરોધ થયો એમ કહેવામાં આવે છે, વિષયોની અભિલાષાનો નિરોધ નહીં થયો હોવાને લીધે તે પરિણામ ક્ષય નથી થયા એના, ભલે અત્યારે કરતો નથી એમ દેખાય પણ એવા પરિણામના એવા વિકારી ભાવોનો એને અભાવ કર્યો નથી, એ નિરોધ નથી થયો એમ કહે, છ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ પ્રવૃત્તિ કરતા હોવાથી, નિરોધ થયો નથી અને છ ની છ જીવનિકાયના ઘાતી થઈને, એકેન્દ્રિય બેન્દ્રિય ત્રણેન્દ્રિય છ ની છ છ જીવનિકા એમ છે ને, તે પાંચ થવર પાંચ થાવર ની એક ત્રસ એમ છે, એમ છે હા, છ જીવકાયના નિકાયના ઘાતી થઈને સર્વતઃ પ્રવૃત્તિ કરતા હોવાથી, બધી તરફથી પ્રવૃત્તિ કરતા હોવાથી, આમ તો દેખાય દેખાય નહીં, ધ્યાનસ્થ દેખાય, કે બિલકુલ નિવૃત્ત થયા નથી એમ લીધું મૂળથી, તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે, એટલે એમ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિ દ્રૌલિંગીની નિવૃત્તિનો સર્વતઃ અભાવ છે, સંપૂર્ણ પ્રવૃત્તિમાં પડેલા છે એમ લીધું. ઠીક, ધ્યાનસ્થીને બેઠા હોય તો, ઉપસર્ગને પરિસર ધ્યાનમાં સહન કરતા હોય તો, કે આ તો પણ કઠણ પડેલું છે. બીજાની સામે લડાઈ કરે છે એટલે આપણી સામે લડાઈ કરે ત્યારે સમજણ પડે. આને તમે જ્ઞાની કયો, આને તમે સમય દ્રષ્ટિ કયો, આ મારી વાર હમણાં ઝઘડો કર્યો તો ઈયા કઠણ પડી વાત એવી વાત છે. ઠીક છે, ગુરુદેવ કે છે ને સમજાય તો સમજ, જીવનો અનાદિનો અજાણ્યો છે અને ગંભીર વિષય છે એમને ઉપર ઉપર ટપકે સમજીને માની લેવા જેવું નથી કે આ સમજાઈ જાય છે એવો વિષય છે. શું કહે છે, આવો જીવ જે દીક્ષા અંગીકાર કરે દ્રૌલિંગી તો ત્યારે હોય કે એને માયા ન હોય કે મારે મુનિ થઈને માયાચાર કરવો છે, મુનિપણાનો દેખાવ કરવો છે, એવું તો કશાય હોય નહીં. દ્રૌલિંગી ઉપર નવમી દ્રેવ જાય ક્યાંથી, એટલા મંદ કશાયના પરિણામ હોય કે અત્યારે જોવાય મળે કશાયની મંદતાને એ પ્રકારે જોવા મળે એવો નથી. તો પણ ભગવાને એમ કહ્યું કે જરાય નિવૃત્તિ તેને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે, એકે તરફથી એટલે જરાય એની નિવૃત્તિ નથી. શું કહે છે આની પાછળ, કાંઈ કહેવા માગે છે ભાઈ, તું તારા પોતાના ઘરમાં જ નથી તો પછી કોઈ પણ બાને જો તું બહાર રહ્યો એ પૂરેપૂરો બહાર હો, ક્યારે કેટલો બહાર જઈશ એનો કોઈ કંટ્રોલ તારા પરિણામમાં આવે હું નથી એમ છે. તેથી એમ કહ્યું કે અભિપ્રાય તો આખા જગતને ગ્રહણ કરવાનો પડ્યો છે, એક રજકણ અથવા એક અન્ય તત્વરૂપ શુભ ભાવને ગ્રહણ કરવાનો એટલે પોતાપણે માનવાનો જ્યાં અભિપ્રાય પડ્યો છે એને આખા જગતનો ગ્રહણ કરવાનો અભિપ્રાય પડ્યો છે, મજૂબ છે એમ લીધું. તેમને પરમાત્મ જ્ઞાનના અભાવને લીધે એવા જીવને પોતાના પરમ આત્મ સ્વરૂપના જ્ઞાનના અભાવને લીધે જ્ઞેયસમૂહને ક્રમે જાણતી નિરર્ગ જ્ઞપ્તિ, જો આ શબ્દ અહીંયા દીધો છે, આગળિયા વિનાની સ્વચ્છંદી નિરંકુશ એવી જે જ્ઞપ્તિ એટલે જ્ઞાનની પરિભ્રમણ કરતી પર્યાય ક્રિયા એને જ્ઞપ્તિ નિરર્ગળ જ્ઞપ્તિ કહી, કે પરજ્ઞેયોમાં એજ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર પરિભ્રમણ કરે છે એવી પરિભ્રમણ પામતી તે નિરર્ગળ છે, એના ઉપર કોઈ અંકુશ નથી, આત્મજ્ઞાનની લગામ આવી નથી. નહીતર ચારિત્ર મોહ હોવાથી સદમસ્ત સમ્યક દ્રષ્ટિને મુનિને ગ્રહસ્થને સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એની જ્ઞપ્તિર્યાનો તો બંધ એને પણ પડે છે, કેમ કે એને પણ એકની બીજા અગ્નિ ઉપર ઉપયોગ જાય છે અને સ્વરૂપમાં ઉપયોગ સ્થિર રહેતો નથી, અસ્થિરતા આવીને જાય છે પરમાત્મા, એ જ્ઞપ્તિ ક્રિયાનું બંધન છે જ્ઞાનીને પણ, એ નિરર્ગળ જ્ઞપ્તિ નથી ત્યાં, એટલો ફેર છે. એને આત્મજ્ઞાન સ્વરૂપ જ્ઞાનની લગામ એના ઘોડાને મોઢામાં ચોકડું રાખ્યું છે, છલંગ મારે તો એ લગામ ખેંચે છે, વિવેક છે એની પાસે કે હું આત્મા છું અને આત્મા સિવાય હું કાને નથી, એવું સમ્યક જ્ઞાન રૂપી લગામનું ચોકડું એ ભલે ઘોડો ઉપયોગનો બહાર જાય તો લગામમાં છે, ઘોડો એનો લગામમાં છે. મિથ્યા દ્રષ્ટિ જીવ સંયમ અંગીકાર કરે બાય સંયમ દીક્ષા વગેરે, અને સંયમિત થઈને સમાધિ લગાવીને જંગલમાં આવે છે તો એની જ્ઞપ્તિ ક્રિયા એ લગામ વગર નહીં છે. એને અહીંયા નિરર્ગળ શબ્દ વાપર્યો છે, આગળિયા વિનાનો ઉપયોગ છે. એને કોઈ આત્મજ્ઞાનની લગામ છે એટલે એમ કહ્યું છે. પરમાત્મ જ્ઞાનના અભાવને લીધે જ્ઞેયસમૂહને ક્રમે જાણતી, ઘણા જ્ઞેયોને એક પછી એક જાણતી, નિરર્ગળ જ્ઞપ્તિ હોવાથી, અંકુશ વિનાની જ્ઞાનનો ઉપયોગ હોવાથી, જ્ઞાનરૂપ આત્મતત્વમાં એકાગ્રતાની પ્રવૃત્તિનો એને અભાવ છે. એને સંપૂર્ણતઃ નિવૃત્તિનો અભાવ છે પર પદાર્થ પ્રત્યેની, અને આત્માની પ્રવૃત્તિનો એને અભાવ છે. બે અભાવ દીધા, પરની અપેક્ષાએ નિવૃત્તિનો અભાવ છે, અને આત્મજ્ઞાન શૂન્ય હોવાથી જ્ઞાનરૂપ એવું જે આત્મતત્વ, જો આત્મતત્વ ને આત્મવિશેષણ નાખે છે, જ્ઞાનરૂપ એવું જે આત્મતત્વ, કેમકે એને જ્ઞાનનો ઉપયોગ જ્ઞપ્તિ ક્રિયાનું પરિભ્રમણ કરે છે, નિરર્ગળ જ્ઞપ્તિ વર્તે છે. તો કે છે જ્ઞાનરૂપ એવું જે આત્મતત્વ, તેમાં જ એનું જ્ઞાન એકાગ્ર થતું નથી એવી પ્રવૃત્તિનો એને અભાવ વર્તે છે. જો એને જ્ઞાનરૂપ એવા આત્મામાં એકતા એકાગ્રતા ન થતી હોય તો એને સંયમ આવ્યો ક્યાંથી એમ પૂછે છે, પ્રશ્ન કર્યો છે. એને સંયમ હોય કઈ રીતે એમ પ્રશ્ન કરે છે, હોવાનો પ્રશ્ન રાખો. આ રીતે તેમને સંયમ સિદ્ધ થતો, અને એ રીતે જેને સંયમને સંયમ સિદ્ધ થતો નથી, સિદ્ધ નથી, તેમને સુનિશ્ચિત એકાગ્ર પરિણતિ પણ શ્રામણ્ય એટલે સાધુપણું, કે જેનું જ્ઞાન શ્રદ્ધાન અને સંયમ, જ્ઞાન શ્રદ્ધાન કર્યો સંયમ, તેના યુક્તપણાને મુખ માર્ગ બની છે. આત્માના શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર એ યુગપદ હોય, એક સાથે હોય, એક કાળમાં હોય, એક સમયમાં હોય, એવું મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. કોઈને જ્ઞાન દેખાય બહારમાં અનુમાનથી કે આને જ્ઞાન છે, અને એને શ્રદ્ધાન ન હોય અંદરમાં, સ્વરૂપની પ્રતીતિ ન હોય, તો એ કઈ મોક્ષ માર્ગનું સ્વરૂપ નથી. કોઈ એમ કહે કે અમને શ્રદ્ધાન છે એટલે બધું આવી ગયું છે, શ્રદ્ધા છે અમારી, બીજું બધું કાંઈ ન હોય તો એનો કાંઈ અમારે સવાલ નથી, તો એવો પણ મોક્ષ માર્ગ હતો કહેવાનું પાછળ તાત્પર્ય આ છે કે આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન અને આત્મામાં સ્થિરતારૂપ ચારિત્ર, એ ત્રણેય મોક્ષ માર્ગ જેને હોય છે એને એક સાથે જ હોય છે. એક હોય બે ન હોય એવું બનતું નથી. આગળ એ વિષય સ્પષ્ટીકરણ મળે છે. બીજો પોઈન્ટ છે, આપણે પહેલા મુદ્દામાં એ આવ્યું કે જેને જ્ઞાન અને શ્રદ્ધાન નથી, આગમ પૂર્વક જેને શ્રદ્ધાન નથી, શ્રદ્ધાન લક્ષણ વાળી દ્રષ્ટિથી શૂન્ય છે. આગમ પૂર્વકના તત્વ શ્રદ્ધાન લક્ષણ વાળી દ્રષ્ટિથી શૂન્ય છે, એને પ્રથમ તો સંયમ છે એમ જ સાબિત થતું, કેમ કે જેમાં જેને શ્રદ્ધા જ ન હોય તેમાં તેની એકાગ્રતા હોય એ કેવી રીતે બની શકે? એટલે એને તો સંયમ જ સિદ્ધ થતો નથી. તો એક તર્ક એ થાય છે કે બાહ્ય ત્યાગરૂપ સંયમ તો છે અને એ સંયમને તો બરાબર પાલન કરે છે, એ સંયમ ખરો કે નહીં? તો કહે છે કે નહીં, એને કાયા અને કષાય સાથે એકત્વ હોવાથી એ વિશે એને પર વિષયોની અભિલાષા ખલાસ થઈ નથી, ઉપયોગ નથી પણ અંદરમાં અભિપ્રાય પૂરેપૂરો પડેલો છે. અધ્યવસાય એટલે એનો અધ્યવસાયની અંદર આમ લેવાય છે, એ હું છું એનો ભાવ એવો છે, એ જ હું છું, શરીર તે જ હું છું, શરીર સંબંધિત અથવા બીજો કોઈ રાગની ઉત્પત્તિ થાય શુભ નહીં, શરીર સંબંધિત અશુભ છે. પણ મુનિ છે, બાહ્ય ત્યાગી છે, સંયમી છે બારમાં, તો પણ શરીરથી સંયમ એવો જે શુભ કષાય ઉત્પન્ન થાય એને તે હું છું, એવો હું છું, મુનિ છું તેથી તેવા ભાવ કરનારો હું છું, અધ્યવ થાય છે એને અધ્યવસ કહે છે, એનો ભાવાર્થ છે. નહીં હોવાથી એને છ જીવની કાયની હિંસા પણ વર્તે છે, એને વિષયોની અભિલાષા તો અટકી નથી, નિરોધ થયો નથી એટલે અટકી નથી, મટી નથી, પણ છકાય જીવની હિંસા નથી પાલતું, છકાય જીવની હિંસા નથી કરતો એમ દેખાય છે, તો પણ એ છકાય જીવની હિંસા કરે છે. અને બહારમાં સંપૂર્ણ નિવૃત્તિ દેખાતી હોવા છતાં સર્વતઃ નિવૃત્તિનો એને અભાવ છે. ત્રણ વાત લીધી છે, વિષયોનો નિરોધ નથી, છકાય જીવની અહિંસા નથી, અને નિવૃત્તિનો અભાવ પણ એને થયો નથી. એકમાં એ ત્રણ મુદ્દા લીધા, એ દર્શન મોજનિત વાત લીધી છે. આમાં બીજા ગુરુમાં ચારિત્ર મોજનિત વાત છે કે તેમને પરમાત્મ જ્ઞાનના અભાવને લીધે, આ મૂળ મુદ્દો છે કે એનું જ્ઞાન સ્વરૂપમાં જ આવ્યું નથી. જે જ્ઞાન પોતાના સ્વરૂપમાં આવવું જોઈએ ત્યાં જ એ જ્ઞાન આવ્યું નથી, મૂળ મુદ્દો જ બાકી છે. પછી ગમે તેટલા બહારમાં અને પરિણામમાં ફેરફાર દેખાતા હોય એ બધા ઉપર છલ્લા ઉપર ટપકે છે, એમાં કોઈ એનું મૂળિયું સાજવું નથી, એમ એનો અર્થ છે. તેમને પરમાત્મ જ્ઞાનના અભાવને લીધે જ્ઞેય સમૂહને ક્રમે જાણતી નિરર્ગળ જ્ઞપ્તિ હોવાથી જ્ઞાનરૂપ આત્મતત્વમાં એકાગ્રતાની પ્રવૃત્તિનો અભાવ છે. પરમાત્મ જ્ઞાનનું એટલે આત્માના પરમ સ્વરૂપના જ્ઞાનના અભાવને લીધે એને જાણતો જ નથી કેવો છે. જેને જાણતો નથી એમાં એકાગ્રતાનો સદભાવ કઈ રીતે થશે? એને એકાગ્રતાનો અભાવ વર્તે છે. જ્ઞાન સ્વરૂપ આત્મા, જ્ઞાનરૂપ આત્મતત્વ, એની એકાગ્રતાનો એને અભાવ વર્તે છે. અને એ સ્થિતિમાં એની જે જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા છે એ વિશ્વના વિભિન્ન જ્ઞેય સમૂહમાં નિરર્ગળપણે ક્રમે જાણતી વારાફરતી, એક સાથે તો જાણતી નથી કેમ કે એટલું એનું સામર્થ્ય નથી એક સાથે બધાને જાણવાનું, પણ ભિન્ન ભિન્ન જ્ઞેયોને વારાફરતી જાણતી, એમાં એમ કહેવું છે કે એ જ્ઞેય ઉપરથી બીજા જ્ઞેય ઉપર ઉપયોગ કૂદકો મારે છે, બીજા જ્ઞાન ઉપરથી ત્રીજા જ્ઞાન ઉપર કૂદકો મારે છે, એમ જેમ દારૂ પીને કોઈ નાચે તો થાકી જાય તો પણ નાચવાનું બંધ કરી શકે નહીં, કેમ કે જુસ્સો છે, એને જુસ્સો ચડ્યો છે, એનો કેફનો જુસ્સો છે, એમ દર્શનનો દારૂ પીધો છે જીવાએ, અને એ પૂર્વક એને જે જ્ઞેય એ જ્ઞેયથી બીજાગ્ને બીજાગ્નેથી ત્રીજાગ્ને ત્રીજાગ્નેથી એમ અનેક જ્ઞેયોમાં જે ભ્રમણ કરે છે તે નિરર્ગળ ભક્તિ છે, કંટ્રોલ વિનાની, આગળવા વિનાની નિરંકુશ જ્ઞાનની જે ક્રિયા છે તેવી પરિસ્થિતિમાં એને આત્માની એકાગ્રતાનો અભાવ વર્તે છે. આ રીતે તેમને સંયમ સીધ થતો નથી. આવી નિરર્ગળ ભક્તિ ક્રિયાવાળા જીવને સંયમ સીધ થતો નથી. બહારમાં ત્યાગી અને સંયમી અને શાંત ને સમાધિ લગાવીને બેઠો છે ને, ધ્યાનસ્થ સમાધિ લગાવી, તેથી એને સંયમ સિદ્ધ થતો નથી. પરમાર્થ સંયમ જે આત્માની એકાગ્રતા, જ્ઞાનરૂપ આત્મતત્વની એકાગ્રતા, બીજું કેવો શબ્દ આવ્યો, જ્ઞાનરૂપ આત્મતત્વમાં એકાગ્રતા, જ્ઞાનરૂપ આત્મતત્વ એકાગ્રમ પ્રવૃત્તિ અભાવાચ સંયમ એવન તાવત સિદ્ધ ગેસ, એને પ્રથમ તો સંયમ જ સિદ્ધ થતો નથી.